जय जिनेन्द्र प्रेरणा प्रकाशन ट्रस्ट रजू करे छे शांत सुधारक व्याख्यान माला व्याख्यान चौथू प्रवचनकार पूज्य मुनिराज श्री जिनचंद्र विजय जी महाराज बंधु त्रिपुटी प्रवचन स्थल त्रिशला नगर टीजी पवेलियन महालक्ष्मी मुंबई 26 प्रवचन समय तारीख 10 जुलाई 1987 ने शुक्रवार।
यदि भव ब्रह्म खेद पराङ्मुखम् यदि च चित्तमानन्त सुखं मुखम् शृणुत तत्सुधिय शुभभावना मृतरसं मम शान्त सुधारसं।
परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज शांत सुधारस नामना ग्रंथमां अशांति थी घेरायेलू आपणू चित्त कई रीते शांतिनो अनुभव करी शके ए माटे भावनाओनो एक मार्ग बताड़े छे। ज्यां सुधी चित्तमां अनेक जातनी दुर्वासनाओ भरेली हशे त्यां सुधी वासनाओथी घेरायेलू चित्त अशांतिनो भोग बन्या विना रहेवानुं नथी। अने वासनाओने तोड़ी नाखवानी ताकात जो कोई तत्वनी अंदर होय तो ए पवित्र भावनाओमां छे। अनादिकाळथी आ बे तत्वोनुं अस्तित्व रह्युं छे। चित्तना दुष्ट विचारोनी प्रबळता एने आपणे त्यां वासना कहेवामां आवे छे अने शुभ विचारोनी स्थिरता एने आपणे त्यां भावना कहेवामां आवे छे। वासना अने भावना बे अनादिकालीन तथ्यो रह्या छे। दरेक काळनी अंदर बन्नेनुं अस्तित्व रह्युं छे। दुर्विचारो दुष्ट अध्यवसायो अने एनी प्रबळता એ ચિત્તને અશાંતિના ચક્રાવે ચડાવ્યા વિના રહેતી નથી। જેને શાંતિનો અનુભવ કરવો છે એણે વાસનાઓનું બળ તોડી નાખવા માટે પવિત્ર ભાવનાઓની અંદર સ્થિર થઈ જવું જોઈએ। આ ભાવનાઓથી ચિત્તને ભાવિત કેવી રીતે કરી શકાય, ભાવનાઓ કઈ કઈ છે, એનાથી હૃદયને ભાવિત કરવાનું એટલે કેવા કેવા દ્રષ્ટિકોણો અપનાવવાના છે, આ બધી વાતો આ ગ્રંથની અંદર અહીં આગળ વિનય વિજયજી મહારાજ આપણને બતાડવાના છે। અને એ ભાવનાઓનું તત્વજ્ઞાન રજૂ કરતા પહેલા એ કેટલીક ભૂમિકાની વાતો કરી રહ્યા છે કે આ પવિત્ર ગ્રંથ શાંત સુધારસ નો આ ગ્રંથ એ કોણે સાંભળવો, ત્રીજા શ્લોકની અંદર એને સાંભળવા માટેની યોગ્યતા, એ સાંભળવાનો અધિકારી કોણ છે, અથવા તો ખરેખર કોને માટે આ ઉપકારી બની શકે એમ છે, એનું એક વિશ્લેષણ એ ત્રીજા શ્લોકની અંદર કરે છે। અને એમાં એમણે બે શરત બતાડી કે જો આ બે વાતો તમારી પાસે હોય તો તમે આ ગ્રંથ મારો જરૂર સાંભળજો, તમને એમાંથી ચોક્કસ કંઈક લાભ થશે અને કંઈક મળી જશે। અને એ બે વાતો એમણે બતાડી કે યદિ ભવ ભ્રમ ખેદ પરાંગ મુખમ યદિ ચ ચિત્તમ અનંત સુખોન મુખમ। જો તમારું ચિત્ત અનંત સુખની સન્મુખ બન્યું હોય, એ ક્યારે બને કે જો તમને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય। બે વાત એમણે બતાડી કે જો તમને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય તો તમે આવો આ શાંત સુધારસનો ગ્રંથ સાંભળો, તમારો થાક ઉતરી જશે અને અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ તમને મળી જશે। બે વાતો છે, આપણે જ્યારે આ ગ્રંથ વાંચવા માટે સાંભળવા માટે ભેગા થયા છીએ, તૈયાર થયા છીએ, ત્યારે આપણે પણ આપણી જાતને આ બે પ્રશ્નો પૂછવા પડશે કે આપણને ભવ ભ્રમણનો થાક લાગ્યો છે ખરો, આપણો જીવાત્મા અનાદિકાળથી એક જન્મમાંથી બીજા જન્મમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં સતત ભટકી જ રહ્યો છે, ભટકી જ રહ્યો છે, ભટકી જ રહ્યો છે। આ ભટક્યાનું ભાન છે ખરું આપણને, ભટકતા 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 એનો કોઈ થાક લાગ્યો છે ખરો આપણને, પગપાળા મુસાફરી કરીને ચાલ્યા જતા હો, જંગલ પસાર કરવાનું હોય, રસ્તો સાચો છૂટી જાય, ઊંધા રસ્તે આડા અવળા રસ્તે ક્યાંક ચડી ગયા હો, કલાક બે કલાક ચાર કલાક સુધી ફરવા 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 છતાં પણ ક્યાંય માર્ગ મળતો ન હોય તો ભટકી 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 ભટકીને માણસ થાકી જાય છે, કંટાળી જાય છે અને એમ થાય છે કે હવે શું કરવું, પણ કે હારનો સવારનો ચાલ 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 કરું છું, હજી કઈ રસ્તો મળતો નથી, કઈ પત્તો લાગતો નથી, રખડ્યા કરું છું ઘામ આવતું નથી, હવે તો આ ક્યારે ઘામ આવે, આ ભટકવાનું બંધ થઈ જાય તો સારું. આવો ત્રાસ, થાક, ભટક્યાનું કંટાળો માણસને આવી જતો હોય છે. વિનય વિજયજી મહારાજ આપણને આ પહેલો પ્રશ્ન પૂછે છે કે યદી ભવ ભ્રમ ખેદ પરાંગ મુખમ, ભવનું ભ્રમણ, ભવ ભ્રમ એનો ખેદ, એના કારણે ભ્રમણના કારણે ઉભો થયેલો ખેદ, ઉદ્વેગ, કંટાળો એ તમારા અંતરમાં આવ્યો છે ખરો, ભવ ભ્રમણનો કોઈ થાક તમે મહેસૂસ કરી રહ્યા છો, અનુભવી રહ્યા છો? અને જેને ભવ ભ્રમણનો થાક લાગે એને શું થાય? બીજી વાત બતાવી કે તો પછી એને અનંત સુખની ઝંખના જાગી જાય કે હવે તો મારે મારા જીવનમાં સુખ જોઈએ છે, પણ એવું સુખ જોઈએ છે જેનો કોઈ અંત ન હોય, જે એક વખત પ્રાપ્ત કર્યા પછી ક્યારે પણ ચાલી જનારું ન હોય એવું અનંત સુખ મને મળી જાય તો સારું. આવો ભાવ જેના અંતરમાં જન્મ્યો હોય એને માટે આ ગ્રંથ ચોક્કસ માર્ગદર્શક બની શકે એવો છે. બહુ મહત્વની આ બે વાતો છે. તમારો મારો આપણા સૌનો આત્મા અનાદિકાળથી સતત ભટકી રહ્યો છે, સતત ભટકી રહ્યો છે, ભટકી રહ્યો છે. પણ સવાલ એક જ છે કે આપણને ભટકી રહ્યાનું ભાન છે ખરું? આ ભટક્યાનો કોઈ થાક આપણને લાગ્યો છે? બહુ રખડ્યા, હવે તો બહુ રખડ્યા, આડા અવડા રખડતા 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 દમ નીકળી ગયો બાપા, હવે આ રખડવાનું અટકી જાય તો સારું, આવી કોઈ અનુભૂતિ ક્યારેક પણ આપણા જીવાત્માએ કરી છે ખરી? ભટક્યાનો થાક કોને લાગે? જેને હું ભટકી રહ્યો છું એનું ભાન હોય તેને. હું ભટકી રહ્યો છું એનું ભાન પણ છે ખરું આપણને કે મજા છે? આપણને થાક લાગ્યો છે કે મજા આવે છે આ સંસારમાં? એ ભાઈ હું તમને બધાને પૂછી લઉં કે તમે બધા મજામાં છો? શિષ્ટાચાર છે ને, બે માણસ ભેગા મળે તો તરત જ પૂછે કેમ ભાઈ મજામાં, એમ આ ચાર દાડા મેં ન પૂછ્યું હવે ભાન આવ્યું, તો હવે તો હું તમને પહેલાં પૂછું ને, આપણો નવો પરિચય છે, હું તમને પૂછી લઉં કેમ ભાઈ બધા મજામાં છો ને? આપણે મજામાં છીએ, આપણને શું તકલીફ છે? આપણને ક્યાં થાક લાગ્યો છે? આપણને કયો ખેદ જન્મ્યો છે? આપણે ક્યાં આનાથી હવે ત્રાસી ગયા છીએ? આપણે તો મજામાં છીએ. કોઈ પૂછે કેમ મજામાં, આવો બહુ મજામાં. અને જ્યાં સુધી આપણે મજામાં છીએ ત્યાં સુધી વિનય વિજયજી મહારાજ કહે છે કે મારી કાંઈ જરૂર નથી તમને. એને જ વિનય વિજયજી મહારાજ ઉપયોગી બની શકે એમ છે, એની ઉપર જ એને માટે જે ઉપકારી બની શકે એમ છે, જેને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય. પણ એ થાક તો લાગશે કે પેલા ભાન થશે તો હું ભટકી જ રહ્યો છું એનું ભાન પણ છે ખરું આપણને? ઘણી વખત તો વિચારીએ ત્યારે એમ લાગે કે સામાન્ય કક્ષાના અબૂજ અને અબૂધ એવા માણસોને પણ કેટલી જે ભાન હોય છે, જેટલી સમજ હોય છે, એટલી પણ સમજ ઘણીવાર આપણને નથી હોતી. પોતાની જાતને બુદ્ધિમાન, શિક્ષિત, વિચારક, હોશિયાર ગણતા આપણે સામાન્ય કક્ષાના અભણ, આદિવાસી ગણાતા માણસોમાં પણ જેટલી સમજ હોય છે એટલી આપણામાં ઘણીવાર નથી હોતી. થોડાક વર્ષો પહેલા વિહાર કરતા કરતા અમે જતા હતા, એક પછી એક નાના નાના ગામડાઓમાંથી પસાર થઈને આગળ વધવાનું હતું. એક દિવસ 8-10 માઇલનો પંથ કાપવાનો હતો. ચાલ્યા જતા હતા, ચાલ્યા જતા હતા, રસ્તામાં વચ્ચે બીજા 2-3 નાના નાના ગામડા આવે, પણ એ ગામો છોડીને અમારે આગળ વધવાનું હતું. ચોથા ગામ ઉપર અમારો મુકામ હતો. અડધો રસ્તો કપાઈ ગયો હશે, 5-1 માઇલ ચાલી કાઢ્યો હશે, અને આમ રસ્તા પરથી ચાલ્યા જતા હતા. એક નાનકડું ગામડું આવ્યું અને ગામની બહાર પાદરમાં એક મોટું ખેતર હતું, ત્યાં આગળ એક વણઝારાઓની પોઠ પડેલી. વણઝારા હોય ને ગામે ગામ ફર્યા કરે, એ કાં તો સાથે ગાડું હોય અથવા તો 2-4 ગધેડા હોય, ગધેડા ઉપર એક ખાટલો ઊંધો નાખી દે, એ ખાટલાની ઉપર જ એની બધી ઘરવખરી હોય, અને ચાલ્યા જાય. કોઈક ગામની બહાર પડાવ નાખે, ગામમાં જે કંઈ પ્રચુરણ મજૂરી મળે એ મજૂરી કરી લે, કોઈ કલાઈવાળા હોય તો કલાઈ કરી લે, ગામમાં આખો દિવસ ફરે, કલાઈ કરાવવી છે કલાઈ, કલાઈ કરાવવી છે કલાઈ, અને કોકનું કામ મળી જાય, કલાઈ કરી લે, મજૂરી કરી લે, કામ પતાવી લે, જ્યાં સુધી ગામમાં કામ મળ્યું ત્યાં સુધી ત્યાં રહે. એ ગામમાં કામ મળતું બંધ થયું એટલે વળી પાછા ત્યાંથી દેરા તંબુ ઉપાડે, વળી પાછી પોઠ આગળ વધે, બીજા ગામમાં જઈને પડાવ નાખે. આવી વણઝારાઓની એક પોઠ ગામના પાદરમાં એક ખેતરની અંદર પડેલી હતી. ઠંડીના દિવસો, શિયાળાના દિવસો હતા, સવારના અમે વિહાર કરીએ એટલે ઠંડી તો એવી લાગે કે ઠૂઠવાઈ જઈએ, અને એમાં ઉઘાડા ખેતરમાં સાવ નાનકડી એક કપડાનું આમ તંબુ જેવું બાંધેલું, અને એમાં પડ્યા હોય ને બહાર 2 ઈંટો મૂકીને એની ઉપર ચૂલો કરીને રોટલા ટીપતા હતા એના બૈરાઓ ભાઈઓ, બહાર બેઠા હતા, બીડી ફૂંકતા હતા, હું ત્યાંથી પસાર થયો, મને એમ થઈ ગયું કે આપણી પાસે સાલ છે, ઓઢવાનું આ બધું છે, તો આપણને ઠંડી લાગે છે, આ લોકોને અહીં તકલીફ નહીં પડતી હોય, આવા સાવ નાનકડા એક કપડાના તંબુની અંદર રહે છે. જરા ઊભો રહી ગયો હું ત્યાં આગળ, ઊભો રહી જઈને મેં એ લોકોને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે લોકો કેમ આવામાં રહો છો, વ્યવસ્થિત ઘર નથી બનાવ્યું તમે, કેટલી બધી ઠંડી લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, ચોમાસામાં પાણીનો કેટલો બધો પ્રોબ્લેમ થઈ જાય, પલળી જવાય, તમે કોઈ વ્યવસ્થિત એક ઘર પણ નથી બનાવ્યું, તમે આવામાં કેમ રહો છો, તમને કંઈ તકલીફ નથી પડતી? ત્યારે વણઝારાઓએ જે મને જવાબ આપ્યો, એ જવાબ સાંભળતાની સાથે હું તો સ્તબ્ધ થઈ ગયો. મને એમ થઈ ગયું કે જ્ઞાની કોને કહેવા, આપણે આપણી જાતને જ્ઞાની માનવી કે સાચા જ્ઞાની આ છે? મેં એને પૂછ્યું કે ભાઈ તમે અહીં આવી રીતે કેમ રહો છો, સરખું ઘર નથી બનાવ્યું? ત્યારે એણે વાત કરી કે સાધુ મહારાજ, અમે તો ભટકતી જાત, અમારે વળી ઘર કેવા, અમે તો ભટકતા 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 અહીં આવ્યા છીએ, ચાર છ પંદર દાડા અહીં રહીશું, અહીંથી વળી પાછા ભટકતા 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 ક્યાંક ચાલ્યા જવાનું, જ્યાં કાયમ રહેવું નહીં ત્યાં વળી જાજી ઝંઝાડશી. એમ કે મહારાજ અમે તો ભટકતી જાત છીએ, ભટકતા ભટકતા આવ્યા છીએ અને ભટકતા ભટકતા ચાલ્યા જવાના છીએ, ક્યાં અમારે અહીં કાયમ રહેવું છે, ત્યાં બધી ઝંઝાડ અમે કરીએ? મને એમ થઈ ગયું કે કેટલી બધી તત્વજ્ઞાનની આણે વાત કરી દીધી. એને એટલું પણ ભાન હતું, અભણ ગણાતા, આદિવાસી ગણાતા, વણઝારા ગણાતા, એ અશિક્ષિત માણસોને પણ એટલું ભાન હતું કે અમે એટલે ભટકતી જાત, અમારે ક્યાંય કાયમ રહેવાનું નહીં, અમે તો સતત ભટક્યા જ કરીએ, એમાં વળી શું બહુ થોડો ટાઈમ રહેવું, એમાં ઝંઝાડ કરવી? એને એટલી ખબર હતી અમે એટલે ભટકતી જાત. આપણને ખબર છે ખરી કે આપણે એટલે ભટકતી જાત છીએ? ભટકતા ભટકતા ક્યાંકથી અહીં આવ્યા છીએ, પાંચ પંદર પચીસ પચાસ વર્ષની આ જિંદગી માટે અહીં ડેરા તંબુ નાખીને પડ્યા છીએ, વળી પાછા અહીંથી ભટકતા ભટકતા ક્યાંક ચાલ્યા જવાનું છે, કાયમ રહેવાનું જ નથી, અને જ્યાં કાયમ રહેવું નહીં ત્યાં વળી જાજી ઝંઝાડશી. ઠીક છે સાહેબ, ઠીક ઠાક કરી લીધું, વ્યવસ્થિત કરી લીધું, ટાઈમ પાસ કરી લીધો, બાકી એમાં બહુ શું ચોંટી પડવાનું, એટલું એને ભાન હતું. આપણને આટલો ખ્યાલ ખરો કે હું એટલે એક ભટકતી જાત છું? શું ભાઈ આપણે કોણ, આપણે કોણ, તમે બધા રહેવાસી કે પ્રવાસી? આપણે પ્રવાસી કે રહેવાસી, બેમાં ફરક તો ખબર છે ને? જે કાયમ રહેવાનો હોય એ રહેવાસી કહેવાય, જે ક્યાંકથી આવ્યો હોય અને વળી પાછો ચાલ્યો જવાનો હોય એ પ્રવાસી કહેવાય. આપણે બધા રહેવાસી કે પ્રવાસી? હું એટલે એક ભટકતી જાત છું, મારે કાયમ માટે અહીં રહેવાનું નથી, હું પહેલા પણ ક્યાંક હતો, આજે અહીં આવ્યો છું, આવતીકાલે કોઈક નવી જગ્યાએ હોઈશ, સતત મારો પ્રવાસ ચાલી રહ્યો છે. પ્રવાસી માણસ પ્રવાસ કરે, પ્રવાસમાં સારામાં સારી સગવડો મળે એ માટેની થોડીક ચિંતા પણ કરે, પણ ગમે એટલી સારી સગવડ મળી હોય એની ઉપર ચોંટી ન પડે. મુસાફરીમાં ગયા હો કે યાત્રા કરવા ગયા હો અને સારામાં સારી ધર્મશાળા મળી હોય તો એ ધર્મશાળામાં પછી ચોંટી પડો, ત્યાંની સગવડ ભોગવો, માણો બધું જ, પણ તે વખતે ધર્મશાળામાં રહેતા હો ત્યારે પણ તમને ખ્યાલ તો હોય ખરો કે નહીં કે આ આપણું ઘર નથી, અહીં આપણે આવ્યા છીએ, વળી પાછા બે દાડા પછી અહીંથી આપણે નીકળી જવું છે, માટે ગમે એટલી સગવડ હોય તો એ મારું કરીને એની અંદર ચોંટી પડતા નથી. અને કદાચ ક્યારેક ક્યાંક કોઈક ધર્મશાળામાં થોડીક અગવડ હોય તો ત્યાં આગળ બહુ ઊંચા નીચા થઈ જાઓ છો, ઠીક છે, કદાચ બહુ તો તમે રિક્વેસ્ટ કરો ત્યાંના માણસોને કે ભાઈ જરા આટલી અગવડ છે, જરાક વ્યવસ્થા કરી આપો ને, અથવા તો ફરિયાદ કરો ત્યાં, પણ એને કારણે કંઈ બહુ ઊંચા નીચા થઈ જાઓ ને ત્યાં આગળ બધું વ્યવસ્થા નવી કરાવવા બેસો, કારણ કે તમે સમજો છો ક્યાં આપણે અહીં રહેવું છે યાર, બે દાડા રહેવું, જે અગવડ સગવડ નભાવી લો, આપણે ક્યાંય કાયમ રહેવું છે, હાલ્યા જવું છે, નકામી શું, કામ આટલી બધી ઉપાધિને પંચાત કરવી પણ, અને માટે માણસ ત્યાં આગળ કોઈ દિવસ જાજા ઉધમાત કરતો નથી, શાંતિથી પ્રવાસ પૂરો કરીને આવતો રહે છે. આ સંસારની અંદર શાંતિથી પ્રવાસ પૂરો કરવો હોય તો આટલું ભાન કેળવી લેવું બહુ જરૂરી છે કે હું એટલે એક પ્રવાસી છું, થોડોક ટાઈમ અહીં આવ્યો છું, અગવડ સગવડ કદાચ હોય તો ઠીક છે, પ્રયત્ન કરું, વ્યવસ્થિત કરી લઉં, પણ એમાં બહુ આકડા વ્યાકડા થઈ જવાની જરૂર નથી, બહુ અનેક સગવડો હોય તો એમાં આશક્ત થઈ જવાની જરૂર નથી, થોડી ઘણી કદાચ અગવડ હોય તો એમાં બહુ ઊંચા નીચા થઈ જવાની જરૂર નથી. મનને સમજાવવાનું ક્યાં આપણે અહીં કાયમ રહેવાનું છે, આપણે તો પ્રવાસી છીએ, આવ્યા છીએ, વળી પાછા ચાલ્યા જઈશું, ઠીક છે ભાઈ, નભાવી લો, પસાર થઈ જાઓ આમાંથી, શાંતિથી જીવન જીવી જાઓ. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ શાંત સુધારસ ગ્રંથ સાંભળવા માટેનો અધિકારી કોણ છે, જેને માંથી આ બે વાતો છે કે ભવ ભ્રમણનો જો તમને થાક લાગ્યો હોય, હું ભટકી રહ્યો છું, સતત ભટકી રહ્યો છું એનું ભાન હોય, અને ભટક્યાનો થાક લાગ્યો હોય, હવે થાક્યા હો કે હવે ભટકવું ન પડે તો સારું, ક્યાંક ઠરીઠામ થઈ જઈએ તો, હા ગમે એટલી પ્રવાસમાં સગવડો હોય અહીં તમે મુંબઈની અંદર સિંગલ રૂમના કે બહુ બધો ડબલ રૂમના ફ્લેટમાં રહેતા હો અને જોઈએ એટલી સગવડો ન હોય, અને કદાચ તમે માથેરાન ગયા હો ફરવા માટે 15 દાડા, ત્યાં 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં ઉતર્યા હો, બધી સગવડ હોય, પણ ગમે એટલી સગવડો હોય છતાં ત્યાં આગળ ચોંટી પડો કે પાછું ઘર યાદ આવે? ત્યાં જેટલી સગવડો ઘરમાં નથી છતાં છેવટે માણસનું મન ક્યાં ઠરે છે? 2 દાડા 4 દાડા 8 દાડા રહ્યા એટલે વળી પાછું તરત જ ઊંચા નીચા થાવ ને હવે ચાલો જલ્દી ઘરે પહોંચીએ. અને બહારથી માણસ આવે છે, ઘરમાં આવે છે ત્યારે હાસ ઠેકાણે પહોંચ્યા. કારણ કે ગમે તેમ હોય તો એ ઘર એ ઘર છે, બહાર ગમે એટલી સગવડ હોય પણ એ આપણું ઘર નથી. વિનય વિજયજી મહારાજ કહે છે, સંસારની અંદર પુણ્યના ઉદયથી કદાચ થોડા ઘણા સુખો પણ આજે તમે મેળવી ચૂક્યા હો, સુખની સામગ્રીઓ પણ મેળવી ચૂકી હોય, મળી ચૂકી હોય, પણ એટલું સમજી રાખજો કે એ તમારું ઘર નથી. માટે ક્યાંય પણ ત્યાંય ચોંટી પડવાનો વિચાર કરતા નહીં, એમાં પાગલ થઈ જતા નહીં. સાચી શાંતિ તો આત્મામાં આવવામાં, ઘરમાં આવવામાં જ મળવાની છે. હાલો પાછા ઘરે પહોંચીએ, બસ એમાં જે મજા છે એ બહાર ક્યાંય મજા નથી. માટે ભવ ભ્રમણને લંબાવવા જેવું નથી. આ ભટકવાનું અટકી જાય તો સારું. આપણે તો સતત ભટકી જ રહ્યા છીએ, અટકવાનું નામ લેતા જ નથી, ભટકવાનું જ ચાલી રહ્યું છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે ભટકવાનું ભાન હોવું જોઈએ અને એ ભટક્યાનો થાક લાગવો જોઈએ. જો તમે એનાથી હવે થાક્યા હો કે કેવી કેવી વિષમતાઓ આ સંસારની અંદર, આવી વિષમતાઓથી ભરેલા આ સંસારમાં ભટકવું પડે એ બહુ દુઃખદ વાત છે, મારે હવે ન ભટકવું પડે તો સારું, આવી જો ઈચ્છા તમારા મનમાં જાગી હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય. બીજા નંબરની વાત કરી કે યદી ચ ચિત્તમ અનંત સુખોન્મુખમ, અનંત સુખની સન્મુખ જો તમારું ચિત્ત થયું હોય તો તમે આ મારો ગ્રંથ સાંભળજો. બહુ મહત્વની વાત આ બીજી પણ એમણે કરી. સુખની સન્મુખ તો દરેક સંસારી જીવ છે જ. કોઈ પણ સંસારી આત્માને જઈને પૂછો કે તારી ઈચ્છા શું, તો શું જવાબ મળશે? સુખ જોઈએ છે. સુખની સન્મુખતા તો દરેકની છે, પણ વિનય વિજયજી મહારાજ અહીં સુખની આગળ પણ એક વિશેષણ વાપરે છે કે જો અનંત સુખની ઝંખના તમને જાગી હોય તો તમે આ ગ્રંથ સાંભળજો. તમને અહીં જે મારે માર્ગ બતાડવાનો છે એ ભૌતિક કોઈક આ લોકના અલ્પકાલીન સુખની પ્રાપ્તિના કોઈ રસ્તા મારે બતાડવા નથી. આ ગ્રંથની અંદર જે રસ્તા આવવાના છે એ અનંત સુખની પ્રાપ્તિ માટેના હશે. તમારે અનંત સુખ જોઈએ છે ખરું ભાઈ? સુખ કેવું જોઈએ છે આપણને, જે આવીને ચાલ્યું જાય એવું, એક સુખની સાથે અનેક દુઃખો ભેગા ભળેલા હોય એવું? કેવું સુખ આપણને જોઈએ છે? આપણા સુખની કોઈ કલ્પના ખરી? સુખની શોધમાં નીકળી પડેલા આપણે સુખની કોઈ કલ્પના કરી છે ખરી કે આપણને કેવું સુખ જોઈએ છે? કોઈ તમને પૂછે કે ભાઈ તમારે સુખ જોઈએ, બોલો કેવું સુખ જોઈએ છે, કહી દો તમે જોઈએ એવું તમને હું સુખ આપી દઉં, તો તમે વિચાર કરી રાખ્યો છે કે કેવું સુખ જોઈએ? સુખનું ઇન્ટરપ્રિટેશન, સુખની વ્યાખ્યા, સુખનું વિશ્લેષણ આપણે શું કરીશું? કેવું સુખ જોઈએ છે? બોલો સુખ તો જોઈએ છે ને, કેવું જોઈએ છે આપણને? નથી, વિચાર જ નથી કર્યો એમાં પણ. બસ અમારે તો સુખી થવું છે, અમારે સુખ જોઈએ છે, એટલે આપણે કેવું સુખ જોઈએ છે ના તો એનો અમે કોઈ વિચાર નથી કર્યો. સુખ, સુખની પ્રાપ્તિ માટે વિનય વિજયજી મહારાજ એક નવી દ્રષ્ટિ આપે છે કે સુખ મેળવવા જેવું છે પણ એ અનંત સુખ જ મેળવવા જેવું છે. આજના સંસારના પ્રત્યેક સુખો એ અલ્પકાલીન સુખો છે. અલ્પકાલીન સુખોમાં જ આજનો સંસારી જીવ અટવાયો છે. એને સુખ જોઈએ છે, એ સુખ માટે મહેનત કરે છે, સુખના સાધનો મેળવે છે અને એ સુખ મેળવે છે, પરંતુ એનું સુખ કેવું છે? મળ્યા પછી ગમે ત્યારે ચાલી જાય એવું સુખ. એક સુખ હોય પણ એ સુખની આજુબાજુ પાછા દુઃખના કાંટા, ચિંતા, ટેન્શન, ઉપાધિઓ, ગુલાબ સરસ મજાનું પણ ચારે બાજુ કાંટા તો ભેગા છે. આ સંસારના કોઈ પણ સુખો ગુલાબ જેવા હશે પણ એક ગુલાબ મેળવવા માટે 10 કાંટાને પણ સ્વીકારવાની તૈયારી ભેગી જ રાખવી જોઈએ, નહીં તો સુખની તરફ દોટ મૂકતા નહીં, એમ વિનય વિજયજી મહારાજ કહે છે આપણને. સુખને સમજવો બહુ જરૂરી છે. આજ વિનય વિજયજીના સ્વાધ્યાયી એમના મિત્ર યશો વિજયજી મહારાજે અધ્યાત્મ સાર નામનો એક ગ્રંથ બનાવ્યો છે અને એ ગ્રંથની અંદર એમણે સુખનું વિશ્લેષણ કર્યું છે અને એમાં એમણે સુખના 2 ભેદ પાડી દીધા છે. એક સાંસારિક સુખ, વૈષયિક સુખ, અને એક આત્મિક સુખ, એમ એમણે 2 ભેદ પાડ્યા. બંને સુખ છે પણ છતાં વૈષયિક સુખ એની પાછળ પડવા જેવું નથી, મેળવવું જોઈએ તો આધ્યાત્મિક અને આત્મિક સુખ જ મેળવવા જેવું છે એવી એમણે પ્રેરણા કરી. અને એ પ્રેરણાની પાછળ એમણે બંનેના કારણો સમજાવ્યા છે કે વૈષયિક સુખ સુખ હોવા છતાં પણ એને મેળવવા માટેની દોત મૂકવા જેવી નથી. એનું કારણ કે વૈષયિક સુખ ત્રણ કલંકોથી કલંકિત છે. એ સુખ હોવા છતાં એને ત્રણ કલંક લાગેલા છે. પરાધીનમ સર્મ ક્ષય વિષયકાન ક્ષૌગ મલિનમ, ત્રણ વાત બતાડી એમણે. પાંચે ઇન્દ્રિયના માધ્યમો દ્વારા મળતા જે વૈષયિક સુખો છે એ સુખની અનુભૂતિ કરાવે છે, માટે જ તો જીવ એની પાછળ દોટ મૂકે છે. કોઈ એમ કહેતું હોય કે સંસારમાં શું સુખ પડ્યું છે, નકામા તમે સંસારમાં પડ્યા છો, નીકળી જાઓ, કદાચ અમે લોકો સાધુ આવું બધું બોલતા હોઈએ છીએ, પણ એ વાત ખોટી છે. સંસારમાં સુખ નથી એમ કોઈ કહેતું હોય તો એ વાત તદ્દન ખોટી છે. સંસારમાં સુખ તો છે જ, માટે જ તો માણસ સંસાર તરફ દોટ મૂકે છે. કારણ કે જ્યાં જીવને સુખ દેખાય ત્યાં જ જીવ પ્રવૃત્તિ કરવાનો છે. દુઃખ માટે કોઈ જીવ પ્રવૃત્તિ કરતો જ નથી, અને એક વખત પણ એને સુખ લાગે છે માટે જ ફરી ફરીથી જીવ ત્યાં ખેંચાય છે. સુખ તો છે પણ એ સુખ બહુ વિચિત્ર પ્રકારનું છે, માટે સુખ મેળવવા જેવું નથી. સંસારમાં સુખ નથી એમ નહીં, પેંડો ખાવ તો મીઠો જ લાગે છે, કોઈને કડવો નથી લાગતો, માટે તો બીજે દિવસે પણ માણસ પેંડો ખાવાનું મન કરે છે. જો એને કડવો લાગતો તો થૂ કરીને થૂંકી નાખત. શું સુખ છે? નહીં, સુખ છે, માટે તો જીવ ભોગવે છે એને. પણ છતાં એ તો વિજયજી મહારાજ કહે છે કે તોય સંસારના સુખોની પાછળ પાગલ થવા જેવું નથી, કારણ કે સુખ હોવા છતાં એ સુખને ત્રણ ત્રણ કલંક લાગેલા છે. સૌથી પહેલી વાત એમણે બતાડી કે પરાધીનમ, સંસારનું સુખ પરાધીન છે. એ સુખની અનુભૂતિ તમારે કરવી હોય પણ એ તમારા હાથની વાત નહીં, પર વસ્તુનો કે પર વ્યક્તિનો સહયોગ હોય એનો સહારો લેવો પડે તો જ તમે સુખની અનુભૂતિ કરી શકો. સ્વતંત્રતા નથી એ સુખની અંદર, પરતંત્રતા છે, પરાધીનતા છે. રસનેન્દ્રિયનું સુખ માણવું છે તો મિષ્ટ ભોજન જોઈશે તો જ તમે સુખની અનુભૂતિ કરી શકો, નહીં તો. ચક્ષુ ઇન્દ્રિયનું સુખ માણવું છે પણ સુંદર રૂપ જો સામે હશે તો જ તમે એ ચક્ષુ ઇન્દ્રિયનો આનંદ માણી શકશો. જ્ઞાનેન્દ્રિયનો આનંદ માણવો છે, સુખની અનુભૂતિ કરવી છે, સેન્ટ પરફ્યુમ અત્તર કોઈક સુગંધી ફૂલ કોઈ પણ વસ્તુ જોઈશે એના વિના તમે એમને એમ સુખની અનુભૂતિ કરી શકો? પાંચે ઇન્દ્રિયના વિષય સુખો એ પરાધીન છે, એને માટે જીવને બીજા કોઈ તત્વનું અવલંબન લેવું પડે છે, બીજાની ઉપર આધારિત રહેવું પડે છે, બીજાનો સહારો લેવો પડે છે. સ્વાધીન નથી, અને જ્યાં સ્વાધીનતા ન હોય એ સુખ પણ શું કરવાના? પરાધીનમ શર્મ. અને બીજું પછી બીજું વિશેષણ વાપર્યું કે પરાધીન છે માટે જે ક્ષણિક છે, ગમે એટલો સુખનો અનુભવ તમને થતો હોય અને સુખ મળતું હોય પણ એ સુખ કાયમ ટકનારું નથી, એ ક્ષણિક છે, ગમે ત્યારે નાશ પામી જનારું છે. આજે તમે મેળવ્યું પણ આવતીકાલે તમારી પાસે ન પણ હોય એવું બની શકે છે. કારણ કે જે કોઈ પરાધીન હોય એ બધું ક્ષણિક હોય. જ્યાં સુધી પર વસ્તુનો સહારો ત્યાં સુધી સુખ, જ્યાં એ વસ્તુનું સંયોગ છૂટ્યો એટલે પતી ગયું તમારું સુખ પણ. સ્વજનની પ્રાપ્તિનું સુખ ક્યાં સુધી? સ્વજન હોય ત્યાં સુધી. સ્વજન ચાલ્યા ગયા એટલે જે પત્ની તમારા માટે સુખનું કારણ હતી એ પત્નીનો વિયોગ થયો, એનું મૃત્યુ થયું એટલે એ જ પત્નીને યાદ કરીને હવે તમે સુખી થવાના કે દુખી? સંયોગ હતો ત્યાં સુધી સુખી, સંયોગને બદલે વિયોગ થયો એટલે તરત જ દુખી. કારણ કે સુખ તમારું સ્વાધીન નહોતું, એ વ્યક્તિની ઉપર આધારિત હતું, એ વસ્તુની ઉપર આધારિત હતું, એ પદાર્થની ઉપર આધારિત હતું. જ્યાં સુધી એનો સંયોગ ટકે છે ત્યાં સુધી આપણે સુખની અનુભૂતિ કરી શકીએ છીએ, વળી પાછું દુઃખ આવી ગયા વિના રહેતું નથી. પરાધીન છે માટે જે ક્ષણિક છે, અને જે પરાધીન અને ક્ષણિક છે એની સાથે ત્રીજું વિશેષણ વાપર્યું કે ચિત્તને ચંચળ અને મલિન બનાવનારા છે વૈષયિક સુખો. પરાધીન છે, ક્ષણિક છે, માટે સતત ચિત્તને ચંચળ કરે છે. મળશે કે નહીં મળે, કાલે ચાલ્યું તો નહીં જાય ને, મારું કોઈ ઝૂંટવી તો નહીં લે ને, આમાં કંઈ ગરબડ તો નહીં થઈ જાય ને, મારું ટીવી કોઈ બગાડી તો નહીં જાય ને, એ માંગવા આવ્યા છે આપું કે ના આપું. પરાધીન છે, ક્ષણિક છે, ખબર છે કે ગમે ત્યારે મારી ગાડી બગડી શકે છે, ગમે ત્યારે મારું ટીવી બગડી શકે છે, ગમે ત્યારે મારી પ્રિય વ્યક્તિનો પ્રેમ તૂટી શકે છે, ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે, એમાં કંઈ ફેરફાર તો નહીં થાય ને, ભાઈ સંભાળો, ભાઈ સંભાળો. સતત તાણમાં રાખનારું છે, સતત બોધરેશન અને ચિંતા ઉપજાવનારું છે, સતત માણસને એક જાતની ખેંચ વર્તાઈ રહી છે એની અંદર. પરાધીનમ સર્વ ક્ષયી વિષય કાંક્ષૌગ મલિનમ, આજે મળ્યું છે કાલે પાછું મળશે કે નહીં મળે એ માટે મારે શું કરવું જોઈએ? વિષયોની આકાંક્ષા, એ આકાંક્ષાના કારણે ચિત્તને ચંચળ બનાવે છે, માણસનું મન ઠરી શકતું જ નથી. વધુ ને વધુ કેમ મેળવવું, મેળવેલું કેમ ટકાવવું, ટકેલું કેમ પાછું સુખ જ આપ્યા કરે, એમાં કોઈ ફેરફાર કેમ ન થાય, બગડી કેમ ન જાય, કોઈ ઉપાડી કેમ ન જાય, એ માટેની સતત ચિંતાઓ, સતત વિચારો, સતત સંકલ્પ અને વિકલ્પો, આ બધાની અંદર ચિત્ત ઘેરાયેલું રહે છે આપણું. અને અને એ ચિંતાઓના કારણે મલિનતા પણ આવતા વાર લાગતી નથી મનની અંદર, એ મલિનતાને જન્માવનારું છે. માટે સુખ હોવા છતાં પણ એ પરાધીન છે, ક્ષણિક છે, ચિત્તને ચંચળ અને મલિન બનાવનારું છે. માટે એની પાછળ પડવા જેવું નથી. એની સામે આધ્યાત્મિક સુખના ત્રણ વિશેષણો બતાડ્યા છે સોઈજીએ, કે આત્મિક સુખ જે છે એની ત્રણ વિશેષતાઓ છે. સૌથી પહેલું તો એ સ્વાધીન છે, આ પરાધીન છે, આ સ્વાધીન છે. અધ્યાત્મનું સુખ મેળવવું છે, આત્માની અનુભૂતિનું, આત્માની અનંત સુખની અનુભૂતિ કરવી છે. તમારે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈના અવલંબનની જરૂર નથી. જે હતું એ બધું છોડ્યું, એકલા હતા છતાં મહાવીર પરમ સુખની અનુભૂતિ કરી શકતા હતા. મહાવીરની પાસે પાંચેય ઇન્દ્રિયના વિષય સુખોમાંની કોઈ પણ સુખની સામગ્રી નહોતી. ચક્ષુ ઇન્દ્રિયના કોઈ સુખો હતા એની પાસે? અત્તર પરફ્યુમ લઈને દીક્ષા લીધી હતી ભગવાન મહાવીરે, કે પછી વળી મને જરૂર પડશે આ રાજવીક રાજકુમાર તરીકે ટેવાયેલો છું આ બધાથી, માટે ત્યાં પણ વળી પાછી તકલીફ ન પડે, બધું લઈને નીકળ્યા હતા ને ભેગું? શું વાળી પથારી લીધી હશે, અત્તર અને પરફ્યુમની બે ચાર બાટલીઓ લીધી હશે, મનગમતા ભોજન લીધા હશે, શું શું હતું મહાવીરની પાસે? 12.5 વર્ષની સાધના દરમિયાન મહાવીરની પાસે વૈષયિક સુખના કયા કયા સાધનો હતા? ખાવાનું હતું, સૂંઘવાનું હતું, સુંવાળા સ્પર્શો હતા, મધુર સુંદર રૂપ હતા, મધુર સંગીત હતું, કંઈ જ નહોતું. પણ એ બધામાંથી પ્રત્યાહાર કરીને, મનને પાછું વાળીને જ્યાં અંદરમાં ઉતર્યા, આત્મિક શક્તિનો સ્પર્શ કર્યો, ત્યાં અધ્યાત્મની અનુભૂતિનું જે સુખ છે એ સુખ સ્વાધીન છે. એવી સુખની અનુભૂતિમાં એ ખોવાઈ ગયા. મહાવીરને તપ કરવો નહોતો પડ્યો, તપ થઈ ગયો હતો. પરાણે મનને મારીને, ના મારે નથી ખાવું, નથી ખાવું, એ રીતે મહાવીરે 12 વર્ષનો તપ નથી કર્યો, પણ સહજ રીતે તપ થઈ ગયો. અંદરથી અનુભૂતિ આનંદની એવી હતી, તૃપ્તિ એવી હતી કે એને ખાવાની જરૂર જ ન પડી. માણસને જ્યારે આનંદ મળતો હોય છે, સુખ મળતું હોય છે, ત્યારે ખાવાનું પણ ભૂલી જતો હોય છે માણસ. રોજ ટાઈમસર ખાવા માટે જોઈતું હોય, માની લો અડધો કલાક પણ જો ઘરવાળાએ રસોઈ વહેલી મોડી કરી નાખી હોય કે આગું પાછું થયું હોય તો પિત્તો છટકી જતો હોય અને ગરમ થઈ જતા હો, એના એ તમે માની લો કે 10 વર્ષે આજે દીકરો તમારો અમેરિકાથી આવ્યો છે, 10 વર્ષ પછી આજે તમારો દીકરો મળે છે, એકનો એક દીકરો છે ને તમને એની ઉપર ખૂબ પ્યાર છે, એવો દીકરો આજે આવ્યો અને એની સાથે તમે બેઠા છો ને એ 10 વર્ષની પોતાની બધી વાતો ત્યાંની કરી રહ્યો છે, એ વાતોમાં તમને એવી મજા આવી ગઈ છે, ક્યાં 4 કલાક નીકળી ગયાની ખબર પણ પડે છે ખરી? જમવાનો ટાઈમ ચાલ્યો જાય તે છતાં ખ્યાલ પણ આવે છે ખરો? તમારે મારે નથી ખાવું એવો વિચાર નથી કરવો પડ્યો, પણ બીજા આનંદમાં એવા તમે લીન બની ગયા હતા કે ખાવાનું યાદ પણ નથી આવતું, ખાવાનું સહજ રીતે છૂટી ગયું. મહાવીર અંતરની અંદર એવા ખોવાઈ ગયા હતા, એ આત્માની સાધનાનો અને આત્માની અનુભૂતિનો આનંદ એવો હતો કે એને ખાવાની જરૂર જ ન પડી, યાદ જ નહોતું આવ્યું કે મારે કંઈ ખાવાની જરૂર છે. આત્માનો આનંદ સ્વાધીન આનંદ છે. કોઈ વ્યક્તિ નહોતી મહાવીર પાસે, કોઈ વસ્તુ નહોતી મહાવીર પાસે, કોઈ પરિસ્થિતિ નહોતી મહાવીર પાસે. જંગલમાં એકલા હતા, સાવ એકલા, કોઈક એકાંત સ્થળોમાં, કોઈક ગુફાઓમાં, કોઈક વૃક્ષોની નીચે, ક્યાંક કોઈક શાંત નિર્જન સ્થળોની અંદર એ જ્યારે ધ્યાન સાધનામાં ઉભા રહી જતા હતા ત્યારે મહાવીર અંદરની દુનિયામાં એવા ખોવાઈ જતા હતા કે બહારની દુનિયાના તમામ આકર્ષણો સહજપણે છૂટી જતા હતા. અને જે સાહજિક સાધના છે એ જ તો ઉચ્ચ કક્ષાની સાધના છે. જ્યાં સહજતા છે ત્યાં આનંદ છે. આત્માનું સુખ એનું પહેલું વિશેષણ છે કે સ્વાધીન છે, એને માટે કોઈની જરૂર પડતી નથી. અને સ્વાધીન છે માટે જે શાશ્વત છે, જે તમારા હાથની વાત છે, તમે ધારો ત્યારે ભોગવી શકો, ક્યાં તમારે કોઈનું એને માટે રાહ જોવાની છે, કોઈ વસ્તુની આશા રાખવાની છે? સ્વાધીન છે માટે શાશ્વત છે, અને શાશ્વત છે, પોતાની પાસે જ છે, પોતાનું જ છે. એટલે હવે એને અંગેની કોઈ ચિંતા, કાલે મને મળશે કે નહીં મળે, શું કરીશ, કોઈ લઈ તો નહીં જાય ને, અરે મારું જ છે, મારી પાસે જ છે, કોઈને જૂટવી શકે એવું છે નહીં, પછી શા માટે મારે ચિંતા કરવાની? કોઈ સંકલ્પ વિકલ્પો, કોઈ ચિંતાઓ, કોઈ વ્યાકુળતાઓ એ ચિત્તમાં જન્માવતું નથી. એટલું જ નહીં, કોઈ મલિનતાઓ પણ એના કારણે પ્રાપ્ત પેદા થતી નથી. વૈષયિક સુખના ત્રણ કલંક, પરાધીન છે, ક્ષણિક છે, ચિત્તને ચંચળ અને મલિન બનાવનારું છે. આધ્યાત્મિક સુખ, આત્માનું સુખ સ્વાધીન છે, શાશ્વત છે, ચિત્તને શાંત અને પવિત્ર બનાવનારું છે. આ બે ભેદરેખાઓને સમજી લેવી બહુ જરૂરી છે, અને એ જો સમજી જશે તો આ વિનય વિજયજી મહારાજનો આ ત્રીજો શ્લોક આપણે સમજી શકીએ એમ છીએ કે એમણે એમ કીધું કે આ સાંજ સુધા સાંભળવા માટે તે જ તૈયાર થજો, એટલા જ લોકો આવજો, એને જ એ જ આ સાંભળવાને અધિકારી છે જેનામાં આ બે યોગ્યતા હોય. જો તમને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય તો તમે આ ગ્રંથ સાંભળજો, તમને ચોક્કસ એમાંથી કોઈક માર્ગ મળી જશે. આપણને ભવ ભ્રમણનો થાક લાગ્યો છે ખરો, હું એટલે એક ભટકતી જાત, ભટકતો 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 ક્યાંકથી અહીં આવ્યો છું અને અહીંથી વળી પાછા મારે ભમતા 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 ક્યાંક ચાલ્યા જવાનું છે, એનો આપણને ખ્યાલ છે. આપણે આપણે એટલે એક પ્રવાસી છીએ, કાયમના રહેવાસી નહીં, આ તલ્લી વાતને સમજી લેવી પડશે. અને એવા પ્રવાસી તરીકેના આ પ્રવાસમાં એવું કોઈક સુખ મેળવી લેવું છે કે જે સુખ મેળવ્યા પછી કોઈ દિવસ છૂટી ન જાય, એનો અંત ના આવે, એવું મારે તો નિર્ભેળ સુખ જોઈએ છે.